આ વૈરાગ્યની વર્ધમાનતા કેમ થતી નથી? શેનું સમાધાન મળી ગયું છે તમને? લોકોનો ભય લાગે છે, લોકોને ગમશે નહીં ગમે, કોઈને સંતાપરૂપ થશે આનું થશે, તો કે આપણે કાંઈ આપણા મનની અંદર ચિત્તમાં એવું તો સ્વપ્ને પણ સંભવી શકે નહીં, અને આવું તો બનશે જ, અને સ્વવૃત્તાંતથી કહે છે કે આવું તો બને છે, અમને પણ બને છે. એટલે આ તો સંસારની માયા છે કે કંઈ એકને બદલે બીજું લોકોમાં આરોપ આવી દે છે. જ્ઞાની પુરુષ ઉપર તો આરોપનામાં જ હોય છે. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, શુક્લ અંતઃકરણ વિના અમારા કથનને કોણ દાદ દેશે? જ્ઞાનીને સમજવા હોય, જ્ઞાનીના વચનોને અવધારવા હોય તો અંતઃકરણ કેવું જોઈએ? શુક્લ, શુક્લ નિર્મળ, પવિત્ર, નિખાલસ, આવું અંતઃકરણ જોઈએ, શુદ્ધ. તો જ્ઞાનીના વચનોને આપણે દાદ આપી શકીએ, સમજી શકીએ. અહીંયા તો જો એને ન સમજાય જ્ઞાનીના વચનોને, તો સ્થિતિ શું થાય? એટલે કે છે આરોપણ આવે જ્ઞાની ઉપર, તો આરોપણ આવે. કેમ કે જ્ઞાનીની દશા જો ન સમજાય તો આરોપણ વિના બીજું શું આવે? અને જગતના જીવોએ અજ્ઞાનમાં અને અભાનમાં કેટલા જ્ઞાનીઓ ઉપર આરોપણ કર્યું છે? અજ્ઞાનમાં જ્યારે આપણે અજ્ઞાનના મદમાં હોય છે ને ત્યારે આપણને ખબર નથી, આરોપણની ભાષામાં આપણને આનંદ આવે છે. ભગવાનને જ્ઞાન હતું તો પરણવા શું કામ ગયા? બોલો લ્યો. ભગવાનને જ્ઞાન હતું અને એ શું નિયમનાથને ખબર ન હોય કે આપણે રજપૂતોની અંદર જાનની અંદર હોય તો આ પ્રકારનું માંસાહાર પેશાય છે? તો આટલું એને ભાન નહોતું આ તમારો ભગવાન? એ રાજુલને પરણવા શું કામ ગયા? હવે આ ડાપણ આપણું આપણે અત્યારે મૂક્યા કરવું છે ને આવું ચારે બાજુ. આવા એક જ્ઞાની નહીં પણ કેટલા જ્ઞાનીઓ ઉપરના આરોપણ કર્યા છે, કારણ કે એની સ્થિતિ, સંયોગો અને કર્મની સત્તા અને એનો આવો ચિત્ર વિચિત્ર ઉદય આપણા લક્ષમાં જ્યારે ન આવે અને આપણું લક્ષ એની દશા તરફ ન હોય અને એના બાહ્ય વ્યવહાર તરફ હોય ત્યારે આપણી દશામાં આપણું શું થાય? અજ્ઞાન ઉછળે અને ઉન્માદમાં આપણે અપલાપ કરીએ, ઉન્મત્તા શું કરીએ? આરોપણ, જ્ઞાની ઉપરનું આરોપણ કરે. કેટલી વાત કૃપાળુ દેવે જ્ઞાનીના ઓળખાણ કરાવવામાં કરી છે. એમને લખ્યું છે, મહાત્મા કૃષ્ણની દશા ઉદાસીન હતી. એ આખા જીવનમાં આપણને લાગે કે ઓહો છળ પ્રપંચના કરતા છે. કૃપાળુદેવ લખે છે, એ તો મહાત્મા સંસાર પ્રત્યે ઉદાસીન હતા અને એની છેલ્લી અવસ્થા કહે છે, જુઓ એનું માપ. આખો યદુવંશનો નાશ અને પોતે મિથિ દ્વારકા આખી ગઈ, કુળનો નાશ થયો છે, સંહાર થયો છે, અને એકલા જ્યારે અપરાધ નિરપરાધી તરીકે બેઠા છે ત્યારે પારધી એને બાણ મારે છે, ત્યારે એની અવસ્થા શું છે? એની અવસ્થા શું છે? પારધીને શું કહે છે? એટલી બધી કે છે કે આ બધી એમની આ જ્ઞાનીઓની અવસ્થા છે, જ્ઞાનીઓની દશા છે. આરોપણ આપણા અજ્ઞાનીઓના ભાગે છે. આપણે આરોપણ કરીએ કે આમ કર્યું ને એને આમ કર્યું ને, યુદ્ધ કરાવ્યું, લડાવી માર્યા ને, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, ચાલાકી કરીને ફલાણું કર્યું. ભાઈ આપણો વિષય નથી હો. આપણે ન સમજાય ને તો મૌન રહેવું, ચૂપ રહેવું. પણ જ્ઞાની પુરુષના અવર્ણવાદ બોલવાની, જ્ઞાની પુરુષની અવજ્ઞા કરવીની, જ્ઞાની પુરુષના ચરિત્રોને કોણ જાણી શકે છે? કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે, अहो ते ज्ञानी पुरुषना उद्धात चरित्रने कोण धारी सके, कोण जाणी सके? केम के ए जाणवा माटे ए ज्ञाननी जे शुद्धता जोईए, दृष्टिनी जे शुद्धता जोईए ते आपणामां नथी। आपणी पासे मापदंड खोटा छे। ज्ञानीओना चरित्रोने मापवाना, जाणवाना मापदंड खोटा छे। હવે ખોટા માપદંડથી સાચું માપ કેવી રીતે આવે, પરિણામ કેવી રીતે સાચું આવે? જેની ફોર્મ્યુલા ખોટી એનો દાખલો જવાબ ખોટો આવે કે સાચો આવે? ખોટો જ આવે। તો સંસારની ફોર્મ્યુલા, સંસારના માપદંડ, એની મેઝરિંગ ટેપ, એનો મેઝરિંગ યાર્ડ, એનો ગજ લઈને આપણે માપવા નીકળ્યા છીએ, એના કાટલા તોલા આપણી પાસે છે। હવે આ કાટલા તોલાથી આપણે જ્ઞાની માપવા છે। હવે કેવી રીતે માપી શકાય? આપણે તો એમ કહીએ ને કે તારા ભગવાન કે વાલ્યો, આટલું આના ઉપર દુઃખ આવ્યું તો છે ભગવાનને કે હામું જોવાની, એટલે ભગવાન હામું જોવે એટલે શું કરે? તારા કર્મ તારે નહીં ભોગવવાના, તો મારા ભગવાનનો આ તો સિદ્ધાંત છે તો કે એવું અમારે ભગવાન જોતો નથી, આનામાં કંઈ કરુણા જેવી કોઈ ચીજ છે? ભગવાનને એ બધા જયારે બોલતો હોય ને ત્યારે સાંભળવા જેવું હોય, આના ઘરે કંઈ દયા છે? કારણ કે એને જીવનની અંદર આવેલો આઘાત સહન કરી શકતો નથી, અજ્ઞાનનો ઉભરો આવ્યો છે, અભાન દશાની અંદર એ જ્ઞાની ઉપર આરોપણ કરવા બેઠો છે। જોયું હવે ઈશ્વર દયાળુ, આ દયાના લક્ષણ છે ઈશ્વરના? જગતના જીવો આરોપણની દ્રષ્ટિવાળા છે। જ્ઞાની કહે છે કે અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપ આવી દે તો નિરૂપાયતા છે અને એટલો પણ શોક રહેશે। અમે સર્વસત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે, વધારે શું લખવું? અમે શું લખીએ? અમે તો અમારી બધી સત્તા હરિને અર્પણ કરી છે। પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ વૃત્તિ અને લેખનો હેતુ છે। આ દશાનું લક્ષણ, કૃપાળુ દેવની દશા કેવી? આ પત્ર લખ્યો ત્યારે 23 વર્ષની ઉંમર, 2 વર્ષનો ગ્રસ્તાવાસ, મુંબઈની અંદર વેપાર અને મુંબઈની પેઢી ઉપરથી લખાયેલો પત્ર, અને એમાં કહે છે કે પરમ આનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા, શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ કામતાનું સ્વરૂપ હરિ છે, હરિનું સ્વરૂપ, પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે આગલા પત્રમાં, તો એને એક ક્ષણ પણ વિસરવા નહીં, એ જ અમારી સર્વ કૃતિ, અમે જે કંઈ કરીએ છીએ એ હરિને ન વિસરવા એ લક્ષ્ય કરીએ છીએ। સંસારને યાદ રાખવા, સંસારીઓને યાદ રાખવા એ લક્ષ્ય કરતા નથી, એટલે કાંઈ ઉપયોગ રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી, ખબર રખાતી નથી, કારણ કે આમ ખબર કેની રાખવી છે? હરિની, શુદ્ધ આત્મ સ્વરૂપ પર બ્રહ્મ ઉપરની દ્રષ્ટિ છે, પૂર્ણતા કરવી છે દશાની, લક્ષ્ય દશા ઉપર છે, સંસાર ઉપર નથી। અમારી સઘળી કૃતિ વૃત્તિ, અમારી વૃત્તિ પણ આવી છે અને લેખનો હેતુ છે, અને આ અમને લખ્યું છે ને એનો હેતુ પણ એ જ છે કે અમે હરિને ક્ષણ પણ વિસરતા નથી, તમે પણ વિસરો નહીં। સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો।